हेलो।
हाँ
हाँ जी
हाँ
भले।
बन गया है ना। रमो रिहंतारम रमो सितारम रमो आयिरियारम रमो वच्चायारम रमो लोई सर्वसाम। हाँ अद्दा सादरणीय ने जय जिनेन्द्र।
जय
जिनेन्द्र।
આજે આપણે બાલબોધ એક માં આપણે તીર્થંકર ભગવાન નો પાઠ આપણે સમજીશું।
હા
આપણે ભાગ એક છે અને પાઠ ત્રણ છે। હેલો।
હા હા
હા હિન્દીમાં કે ગુજરાત
ગુજરાત
હું ગુજરાતીમાં બોલું, તમે જેમાં ફાવશે એમાં વાત કરીશું।
હા બરાબર, હા હા ગુજરાતીમાં, હા બરાબર છે, ગુજરાતી
ગુજરાતીમાં ફાવશે ને?
બહુ સરસ।
અચ્છા તો જેવો પાઠમાં લખ્યું છે તીર્થંકર ભગવાન, તો તીર્થંકર ભગવાન જે શબ્દ પ્રયોગ કર્યો છે ને એમાં તીર્થંકર ભગવાન પણ હોય, પરંતુ બધા ભગવાન તીર્થંકર નથી હોતા।
બરાબર,
પાઠમાં તો લખ્યું છે તીર્થંકર ભગવાન, એટલે અહીંયા આગળ જે પાઠ કહેવા માંગે છે એક તીર્થંકર પણ જોવામાં આવે છે અને એક ભગવાન પણ જોવામાં આવે છે, તો કે છે કે બંનેમાં શું ફરક છે અથવા બંનેમાં શું સમાનતા છે એ બંને ચર્ચા આની અંદર કરવામાં આવી છે। એની અંદર સૌથી પહેલા તો સામાન્ય રૂપથી આપણે એની ચર્ચા જોઈએ કે તીર્થંકર અને ભગવાન, સૌથી પહેલા હમણાં કીધું એ પ્રમાણે કે જેટલા પણ તીર્થંકર છે તે ભગવાન તો હોય છે, પરંતુ જેટલા ભગવાન છે તે બધા તીર્થંકર હોતા નથી, બંનેમાં કેટલાક ફરકો છે। શું ફરક છે તેની ચર્ચા આપણે હવે જોઈશું। સૌથી પહેલા તીર્થંકરનું સ્વરૂપ જોઈએ આપણે। શબ્દ આવ્યો છે તીર્થંકર, તો તીર્થંકર તમને એક સામાન્ય પ્રશ્ન પૂછીએ તો કે પાંચ પરમેષ્ટિમાં દેવ કેટલા અને ગુરુ કેટલા, તો કોણ જવાબ આપશે?
બે અને ત્રણ, ત્રણ ગુરુ અને બે
દેવ। દેવ કેટલા છે?
બે,
અરિયંત ને સિદ્ધ।
અરિયંત અને સિદ્ધ એ બંનેને આપણે દેવ કહીએ છીએ અને બાકીના ત્રણને આપણે ગુરુ કહીએ છીએ। હવે એની અંદર જે અરિયંત અને સિદ્ધ છે ને એમાં જે અરિયંત ભગવાનની જે ચર્ચા આવે છે તે તીર્થંકર ભગવાનના રૂપમાં અરિયંત ભગવાનની ચર્ચા કરીએ છીએ આપણે। પાંચ પરમેષ્ટિ છે, પાંચ પરમેષ્ટિને આપણે નમસ્કાર કરીએ છીએ અને એ પાંચ પરમેષ્ટિમાં જે આપણે બે દેવ કયા એમાં જે અરિયંત દેવ જે છે એ અરિયંત દેવને તીર્થંકર ગણીને જ આપણે એમને માનીએ છીએ અને એમને નમસ્કાર કરીએ છીએ। ત્યાં સામાન્ય ભગવાન બીજા અરિયંતના ભેદ પડે છે તેની ચર્ચા અલગથી કરીશું, પરંતુ જે આપણે નમસ્કાર મંત્ર બોલીએ છીએ એમાં જે દેવ છે તે તીર્થંકર દેવની મુખ્યતાથી આપણે એમને નમસ્કાર કરીએ છીએ, કેમ કરીએ છીએ એ બધી ચર્ચા આગળ આવશે। આટલો ખ્યાલ આવ્યો?
હા।
હવે જેવો તીર્થંકર, સૌથી પહેલા તીર્થંકર શબ્દનો આપણે અર્થ સમજીએ। તીર્થંકરમાં તીર્થ શબ્દ આવે છે, તીર્થ શબ્દ એટલે શું, તીર્થ એટલે શું, તો તીર્થનો અર્થ થાય છે ધર્મ, એટલે એનો અર્થ થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર। તો કે છે કે આ જે ધર્મ છે ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, તો કે છે કે એ તારવામાં મદદ કરે છે, એટલે શું તારવામાં મદદ કરે છે, એટલે સંસાર સાગરથી તારવામાં મદદ કરે છે। જેને ધર્મની પ્રાપ્તિ થાય, જેને તીર્થની પ્રાપ્તિ થાય તે આ સંસાર સાગરથી છૂટી જાય છે, આપણા અનંત દુઃખોથી એ છૂટી જાય છે, તો કે છે કે એ જે તીર્થ એટલે ધર્મ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને તીર્થ કહેવામાં આવે છે. અને કે છે કે એ ધર્મનો જે ઉપદેશ આપે તેને તીર્થંકર કહેવામાં આવે છે. શું કીધું, ખ્યાલમાં આવ્યો?
બરાબર,
ખ્યાલ આવ્યો બધાને ભાઈને?
નિલેશભાઈ પાછું જરા રિપીટ કરો ને, મારી સમજણ હું લખવા મારે
રિપીટ કરું. હા પ્લીઝ. અચ્છા, હા હા, વાંધો નહીં. તીર્થંકર શબ્દ આવ્યો છે, એમાં તીર્થ શબ્દનો અર્થ થાય છે ધર્મ, ધર્મ ધર્મ. અને રત્નત્રય તે ધર્મ છે. હવે એ શું કામ કરે છે, આપણને શું કામ કરે, મદદ કરે, કે આપણી પર્યાયમાં ધર્મની પ્રાપ્તિ થાય તો આપણે અનંત દુઃખથી છૂટી જઈએ. હવે જે ધર્મ છે તેને તીર્થ કહેવામાં આવે છે, અને એનો જે ઉપદેશ આપે તેને તીર્થંકર કહેવામાં આવે છે. જે તીર્થના પ્રવર્તક હોય, જે ધર્મનો ઉપદેશ આપે તેને તીર્થંકર કહેવામાં આવે છે.
બરાબર છે.
હા, ખ્યાલ આવ્યો હવે?
હા હા જી, થેન્ક યુ.
બરાબર. હવે જુઓ, પાંચ પરમેષ્ટિમાં આપણને બધાને ખ્યાલ છે કે આપણે અરિયંત ભગવાનનું નામ પહેલા કેમ લઈએ છીએ, એ આગળ પાઠ આપણો ચાલી ગયો. તો હવે આપણને અહીંયાથી ખ્યાલ આવશે કે ભાઈ એમના નિમિત્તે આપણને ઉપદેશની પ્રાપ્તિ થાય છે, ધર્મના ઉપદેશની પ્રાપ્તિ થાય છે, અને એનાથી આપણા આત્માનું કલ્યાણ થાય છે. તો એવો ઉપકાર દેખીને આપણે સૌથી પહેલા અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એટલે જે અરિયંત ભગવાનની જે ચર્ચા કરીએ છીએ તે તીર્થંકરના રૂપમાં એની ચર્ચા છે. પંચ પરમેશ્વરીમાં જે અરિયંત ભગવાનને જે નમસ્કાર કરીએ છીએ તે તીર્થંકર ભગવાનને નમસ્કાર આપણે કરીએ છીએ. ખ્યાલ આવ્યો હવે?
બરાબર છે.
હલો, બરાબર છે?
હાજી હાજી.
હા, હવે હું આગળ વધું. હેલો,
હાજી.
હા, જુઓ, અરિયંત ભગવાનના ત્રણ લક્ષણ કીધા હતા આપણે, વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી.
બરાબર.
વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી. તો આ જે તીર્થંકર છે ને, તો તીર્થંકર નું મૂળ કામ શું બન્યું? હિતોપદેશી. જુઓ, આપણો પાઠ છે તીર્થંકર અને ભગવાન માં શું ફરક છે. તો ભગવાન સર્વજ્ઞ અને વિતરાગી છે, પરંતુ જે તીર્થંકર છે તે સર્વજ્ઞ, વિતરાગી અને હિતોપદેશી. આ ત્રણ લક્ષણ દેવમાં આપણે જોઈએ છીએ. હિતોપદેશી, હિતનો ઉપદેશ આપવા વાળા, આત્માના કલ્યાણનો ઉપદેશ આપવા વાળા હિતોપદેશી. કારણ કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ખીરે છે ને, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે, એના માધ્યમથી જગતના જીવોને આત્માના હિતનો ઉપદેશ મળે છે, વસ્તુ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, સાચી સમજણ થાય છે, સાચો માર્ગ મળે છે, અને એનાથી જીવ સુખી થાય છે. અને આવો જે ઉપદેશ આપવા વાળા છે તેને તીર્થંકર કહેવામાં આવે છે.
નિલેશભાઈ.
હા, ખ્યાલ આવ્યો આટલો?
હા હા, નિલેશભાઈ, અહીંયા એક ક્વેશ્ચન છે. જે તીર્થંકર ભગવાન ના હોય, કે જે ભગવાન જ હોય, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે પછી એમનો ભી ઉપદેશ, એમની ઘનકુટી બને એમનો ભી ઉપદેશ હોય છે, તો એ ભી હિતોપદેશિક કેમ ના કહી શકીએ? બધા કેવલી ભગવાન ને નથી હોતું,
પણ ઘણા તીર્થંકર કેમ ના કહી શકીએ એમ ને?
હા, તો એમને આપણે હિતો.
હા, હું તમારો પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું કે એક તો તીર્થંકર ની જે આપણે અત્યારે ચર્ચા ચાલી એમાં એવા કેટલાક બી ભગવાન છે કે જેમને સમજો કે આવી રીતે ગંધકુટી આદિ ની રચના થાય છે અને એમાં ક્યારેક ક્યારેક એમની વાણી ખરે છે, તો આપણે એમને તીર્થંકર કેમ ના કહી શકીએ? મારો પ્રશ્ન બરોબર છે કે તમારો પ્રશ્ન છે?
અને તીર્થંકર કરતા એમને હિતોપદેશી કેમ ના કહી શકીએ? એ લક્ષણ જે તીર્થંકર અને ભગવાનને ડિફરન્શિયેટ કરે છે, કેમ કે તીર્થંકર તો તીર્થંકર નામ કર્મ નો ઉદય હોય છે, એ બધા ભગવાનને ન હોય, પણ હિતનો ઉપદેશ તો હિતનો ઉપદેશ તો અભી આપે છે બીજા કેવલી ભગવાન, તેમને હિતોપદેશી કેમ નથી કહેતા આપણે? ડિફરન્શિયેટ તીર્થંકર અને ભગવાન નો આ મેઇન કેમ આવે છે હિતોપદેશી નો?
મને જરા બરોબર તમારો વોઇસ જરા થોડું ઓછો સંભળાય છે, જરા ફરીથી કહેશો મને?
હા, એટલે છે ને આપણે જે હિતોપદેશી ખાલી આપણે તીર્થંકર ભગવાન માટે જ યુઝ કરીએ છીએ, આપણે સામાન્ય કેવલી જેમની ગંધ એ બી હિતનો ઉપદેશ આપે છે તો બી આપણે એમને હિતોપદેશી નથી કહેતા, કેમ કે જેમ ભગવાનની ડેફિનેશન આવે છે એમાં ખાલી આપણે વિજ્ઞાન સર્વજ્ઞ લઈએ છીએ, અને તીર્થંકર ભગવાનની ડેફિનેશન આવે છે એમાં વિતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશી લઈએ છીએ, તો આપણે કેમ હિતોપદેશી થી કેમ ડિફરન્શિયેટ કરીએ છીએ? કારણ કે તીર્થંકર ભગવાન ને તો તીર્થંકર નામ કર્મ નો ઉદય હોય છે, એટલે એમને જે અતિશય જે હોય છે બધું ડિફરન્ટ છે, એટલા માટે કદાચ ડિફરન્ટ છે, પણ હિતોપદેશી તો સામાન્ય કેવલીઓ બી આપે છે, તો આપણે એ ડિફરન્શિયેટ એમ કેમ નથી કહેતા કે હિતોપદેશી છે?
કોને નથી કહેતા આપણે કે આપણે સામાન્ય કેવલી ને?
હા, સામાન્ય કેવલી ને.
આપણે જયારે તીર્થંકર ની વાત કરીએ છીએ ને, તો શાસ્ત્ર ની અંદર એની મુખ્યતાથી એને વાત કરીએ છીએ. બાકી જો જેમ કે પાંચ પરમેષ્ઠી છે, તો એમ તો મુનિરાજ પણ આપણને ઉપદેશ આપે છે કે નહીં?
આપે છે.
હા, તો એમને પણ હિતોપદેશી કહેવાય કે ના કહેવાય?
છે, બી હિતોપદેશી છે.
બરાબર ને, એ પણ હિતોપદેશી છે કે નહીં કહેવાનો મતલબ? તો જે આત્માના હિતનો ઉપદેશ આપે એને હિતોપદેશી કહેવાય. સામાન્ય કેવલી જે છે, જેની ગંધકુટી આદિની રચના થાય છે, એમની પણ જે વાણી ખીરે છે અને એનાથી જે આત્માનું કલ્યાણ થાય એને પણ હિતોપદેશી તો કહેવાય. પરંતુ અત્યારે તીર્થંકરની મુખ્યતાથી વાત કરીએ છે ને, એટલે એમની વાત વચ્ચે આપણે નથી લેતા એમ. બાકી એમને બી કહી શકીએ, ના કહી શકીએ એમ નહીં કહેવાનો મતલબ. પણ અત્યારે આપણે તીર્થંકર ની મુખ્યતાથી અત્યારે વાત કરીએ છીએ. કારણ કે તમે હમણાં કીધું ને કે જેને તીર્થંકર નામ કર્મ ની પ્રકૃતિ નો જેને ઉદય હોય તેને આપણે તીર્થંકર કહીશું, અને જેને તીર્થંકર નામ કર્મ ની પ્રકૃતિ નો ઉદય નહીં હોય તેને આપણે તીર્થંકર કહેતા નથી કહેવાનો મતલબ. એટલે અહીંયા આગળ એક મુખ્યતા ની અપેક્ષા, અહીંયા આગળ તીર્થંકર ની મુખ્યતા ની અપેક્ષા એ વાત ચાલે છે ને, એટલે આપણે એને હાઈલાઈટ કરીએ છીએ અત્યારે. અત્યારે સામાન્ય કેવલી ની એ જે ક્યારેક ક્યારેક વાણી છૂટે છે, એમના પણ ઉપદેશ ને હિતોપદેશી કહેવાય, કારણ કે એ પણ વિતરાગતાનો ઉપદેશ આપે છે જેમ મુનિરાજ આપે છે. મુનિરાજ તો આંશિક શુદ્ધિ છે, જે વિતરાગી જે ભગવાન થઈ ગયા છે તો પૂર્ણ સિદ્ધ થઈ ગયા છે, તો એમના ઉપદેશ ને પણ હિતોપદેશી કહેવાય. પણ એને અહીંયા આગળ હમણાં મુખ્ય એટલા માટે નથી કરતા, કારણ કે આપણે તીર્થંકર અને ભગવાનમાં શું ડિફરન્સ છે ને એ સામાન્ય અત્યારે ચર્ચા ચાલી રહી છે એમ. ખ્યાલ આવે તમને? હા, એટલે એમના પણ વાણીને આપણે હિતોપદેશ કરીએ તો એમાં કોઈ દોષ નથી, એ બિલકુલ બરોબર છે, હિતોપદેશી કહેવાય ને. પણ અત્યારે આપણે શાસ્ત્ર ની અંદર જયારે આપણે અત્યારે તીર્થંકર ને અને ભગવાન માં ડિફરન્સ સમજ્યો છે ને, તો અત્યારે ભગવાન એટલે જેની વાણી અત્યારે ખીરતી નથી, તો એમને લઈને આપણે આ બંને માં તુલના કરીશું એમ, ડિફરન્સ સમજીશું કહેવાનો મતલબ. ઓકે,
હા
બરાબર કે નહીં?
હા બરાબર.
એનું કારણ શું છે કે તીર્થંકર ભગવાન ની તો વાણી ખીરશે જ, અને એમની ગંધકુટી આદિ ની ક્યારે ખીરશે જરૂરી નથી, ખીરે ના બી કરે, ક્યારેક ક્યારેક ખીરે બી છે, બરાબર કે ના? આમની તો અવશ્ય ખરશે,
આમની અવશ્ય ખરશે, અવશ્ય તીર્થ નો ઉપદેશ આપશે.
હા બરાબર,
હા બરાબર છે.
હા, હવે આપણે આગળ ચાલુ.
હાજી,
અચ્છા જુઓ, હવે આપણે આ તીર્થંકર જે છે જીવ, તે સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે તીર્થંકર ક્યાં આગળ થાય છે, તો કે છે કે ત્રણ જગ્યાએ, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને વિજય ક્ષેત્ર. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને વિજય ક્ષેત્રમાં તીર્થંકર થાય છે. કારણ કે જે જીવ મોક્ષે જાય ને, મોક્ષે પણ જશે કે કર્મ ભૂમિ નો જીવ મોક્ષે જાય છે, ભોગ ભૂમિ નો જીવ મોક્ષે જતો નથી. અને આ કર્મભૂમિ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ્યારે કર્મભૂમિ ની રચના હશે ત્યારે એ જીવ મોક્ષે જશે ત્યાંથી. અને વિદેહ ક્ષેત્રમાં તો કાળ પરાવર્તન નથી, એટલે ત્યાં તો સદાય કાળ ચોથો કાળ જોવામાં આવે છે, તો ત્યાંથી તો આવી રીતે રેગ્યુલરમાં એ પ્રમાણે જીવો મોક્ષે થતા જોવામાં આવે છે. એની અંદર હવે આ જે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર છે એની અંદર અત્યારે મતલબ કે એક અવસરપરણી કાળ ચાલે છે અને એક ઉત્તરપરણી કાળ ચાલે છે. અવસરપરણી અને ઉત્તરપરણી આ તમે સાંભળ્યું હશે, આવો કાળ ખ્યાલ છે તમને?
હા
સાંભળેલું છે.
અત્યારે આપણે કયો કાળ ચાલે છે?
ઉત્તરપરણી.
અત્યારે કયો ચાલે છે?
ઉત્તરતમ.
નહીં, અત્યારે આપણો અવસરપરણી કાળ ચાલે છે. અત્યારે આપણો અવસરપરણી કાળ એટલે ઉતરતો કાળ, ચોથા પછી પાંચમો આવ્યો, હવે પછી હવે છઠ્ઠો આવશે, તો એ ઉતરતો કાળ કહેવાય. અને ઉત્તરપરણી એટલે ચડતો કાળ, કે છઠ્ઠા પછી પાંચમો આવે, છઠ્ઠા પછી પાંચમો આવશે, પાંચમા પછી ચોથો આવશે, એવી રીતે જે ચડતો કાળ આવશે ને તેને ઉત્તરપરણી કાળ કહેવાય અને ઉતરતા કાળને અવસરપરણી કાળ કહેવાય. જેમાં આયુ બુદ્ધિ બળ એ સમયે સમયે ઘટતું જાય તેને અવસરપરણી કાળ કહેવાય. જેમાં આયુ બુદ્ધિ બળ ધર્મના પરિણામ દિવસે દિવસે ચડતા જાય તેને ઉત્તરપરણી કાળ કહેવામાં આવે છે. અત્યારે આપણે વર્તમાનમાં અવસરપરણી કાળ ચાલે છે. અંતિમ જે 24 તીર્થંકર થઈ ગયા, છેલ્લું શાસન અત્યારે વર્તમાનમાં મહાવીર સ્વામી ભગવાનનું ચાલે છે, તે કહે છે કે અવસરપરણીમાં એ 24 તીર્થંકર થયા. હવે પછી પાંચમો કાળ, પછી છઠ્ઠો કાળ, પછી પાછો છઠ્ઠો કાળ, પછી પાંચમો કાળ, પછી ચોથો કાળ, એવી રીતે આવશે ત્યારે ફરીથી પાછા 24 તીર્થંકર થશે. આવી રીતે ઉતરતા કાળમાં 24 અને ચડતા કાળમાં 24 સેમ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એની અંદર આવી રીતે 24 તીર્થંકરો થયા કરે છે ચોથા કાળની અંદર. ખ્યાલ આવ્યો આટલો?
ચોથા કાળમાં થાય ને?
હા, અત્યારે ચોથા એક અત્યારે અત્યારે એક આ સામાન્ય કથન સમજ્યો, પછી એક બીજી વિશેષ વાત હું પછી કરું છું. આ ચોથા કાળમાં તીર્થંકર થાય, બીજા અન્ય કાળમાં થતા નથી. આ એક સામાન્ય નિયમ.
અત્યારના ઐરાવત ક્ષેત્રમાં
હવે એક વિશેષ બીજી વાત, હવે એક બીજી વિશેષ વાત કરું કે આ વખતે થયું એવું કે આ જે વર્તમાનમાં અત્યારે અવસરપરણી કાળ ચાલે છે તે હુંડા અવસરપરણી કાળ કહેવામાં આવે છે. એની અંદર કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે. આ વખતે એમ થયું કે ત્રીજા કાળના અંતમાં જ આદિનાથ ભગવાન મોક્ષે પધાર્યા. જનરલી તીર્થંકરો ચોથા કાળમાં થાય અને ચોથા કાળમાંથી જે મોક્ષે જતા રહે, પરંતુ આ વખતે એવી ઘટના બની, હુંડા અવસરપરણી કાળની અંદર કેટલીક વિચિત્ર ઘટના બને. અસંખ્યાત કલ્પ કાળ જાય ત્યારે આવો એક હુંડા અવસરપરણી કાળ આવે છે. આવી એક પ્રકૃતિની વ્યવસ્થા છે, કોઈ બનાવતું નથી, સહજ એવી ઘટનાઓ ઘટે છે. તો ત્રીજા કાળના અંતમાં કેટલોક સમય બાકી હતો ત્યારે આદિનાથ ભગવાન મોક્ષે પધાર્યા, એ પ્રમાણે અહીંયા આગળ ઘટના બની કેવળ. અને આપણે અત્યારે તો જોકે તીર્થંકર ની વાત કરીએ છીએ, પણ પંચમ કાળ જયારે અહીંયા આગળ શરૂ થઈ ગયો તો અહીંયા આગળ એક જીવો જીવોનું કેટલાક જે ચોથા કાળમાં જન્મેલા હતા પણ પંચમ કાળમાં એ જીવોનો મોક્ષ થયો એવું ગયું શરૂઆતમાં, પછી પાછળથી નહીં. પણ આવી એક અપવાદરૂપ કેસ છે, આવું હુંડા અવસરપરણી કાળની અંદર આવું ગયેલું છે. જનરલી સામાન્ય નિયમ એવો છે કે ચોથા કાળમાં જ એ જીવો મોક્ષે જાય છે. કોઈ પણ ચાહે તીર્થંકરના જીવ હોય કે ચાહે કોઈ ભગવાન બનીને મોક્ષે જાય, તે ચોથા કાળની અંદર જ જોવામાં આવે છે. આમ આપણે જોયું ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એ બંનેની અંદર 24 તીર્થંકર આવી રીતે ચડતા કાળમાં અને ઉતરતા કાળમાં, ઐરાવત ક્ષેત્રમાં પણ ચડતા કાળમાં અને ઉતરતા કાળમાં 24 તીર્થંકર થાય છે. આટલો ખ્યાલ આવે
નિલેશભાઈ?
હા,
અત્યારના ઐરાવત ક્ષેત્રમાં મોકાય છે.
હા અત્યારે ઐરાવત ક્ષેત્રમાં આપણે પાંચમો કાળ છે,
એટલે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં સેમ જ કાળ.
અત્યારે આપણે પાંચમો કાળ છે ને ભરત ક્ષેત્રમાં.
હા એટલે ઐરાવત ક્ષેત્રમાં બી પાંચમો કાળ છે.
હા સેમ રચના છે, ભરત ક્ષેત્રની અને ઐરાવત ક્ષેત્રની રચના સેમ છે. અહીંયા બી કાળ પરિવર્તન થાય છે, ત્યાં પણ કાળ પરિવર્તન થાય છે. વીર્ય ક્ષેત્રની અંદર કાળ પરિવર્તન થતું નથી, ત્યાં હંમેશા માટે ચોથો કાળ જ જોવામાં આવે છે. જૈન ભૂગોળ ની જે થોડી રચના છે ને થોડી ઘણી, એટલે એ બી છે ને આગળ પાઠ આવશે આપણે, ત્યારે એની અંદર પાછો ક્યાં ક્યાં પરિવર્તન થાય છે ને એની વિસ્તાર થી આપણે ત્યાં આગળ ચર્ચા જોઈશું. બરાબર? અચ્છા હવે વાત એ હતી કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં તો 24 તીર્થંકર થાય છે. હવે ચોથા કાળમાં હવે વિજય ક્ષેત્રમાં શું પોઝિશન છે? વિજય ક્ષેત્રની અંદર 20 તીર્થંકર હંમેશા માટે બિરાજમાન હોય છે. ઓછામાં ઓછા 20 તીર્થંકર ત્યાં આગળ હંમેશા માટે સદાકાલ બિરાજમાન હોય છે.
મને એક ક્વેશ્ચન હતો કે વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર થી વધારે પણ તીર્થંકર હોય શકે? મતલબ અત્યાર સુધી જેટલું સાંભળ્યું હતું એમાં વિદેશ ક્ષેત્રમાં ખાલી 20 તીર્થંકર ના નામ સાંભળ્યા હતા, અને ક્યારેક મતલબ પૂજનમાં બી 20 તીર્થંકરો ની ચર્ચા આવે છે, તો 20 તીર્થંકર થી વધારે ની મતલબ નામ વધારે તીર્થંકર ના નામ સાંભળ્યા બી નથી અને કસે ચર્ચા બી નથી સાંભળી, તો આઈડિયા નથી એટલા માટે પૂછું.
હા હવે આપણે એનો 2 મિનિટ માં ખુલાસો કરીએ.
હા એક જ મિનિટ, જે પણ ક્વેશ્ચન પૂછે છે પ્લીઝ નિલેશભાઈ ને નામ આપો, એટલે નિલેશભાઈ ને ખબર પડે કયા મુમુક્ષુ માંથી ક્વેશ્ચન આવે છે.
આઈ એમ રિયલી વેરી સોરી, કરણ શાસ્ત્રી જયપુર થી.
અચ્છા કરણ શાસ્ત્રી જયપુર થી.
જી જય જીનેન્દ્ર.
અચ્છા અચ્છા ઓકે. હા હવે જુઓ આગળ ચાલુ.
હાજી હાજી
હાજી
ઓકે. હવે જો પેલા વિદેહ ક્ષેત્ર નું પેલા આપણે સમજી લઈએ. એક સાથે આપણે ઓછામાં ઓછા વિદેહ ક્ષેત્ર માં 20 બતાવ્યા, ભરત ક્ષેત્ર ની અંદર 24 થશે ને, તો પણ એક સમયે તો એક જ થશે, એટ એ ટાઈમ બે નથી થતા. સમજો ચોથો કાળ થયો ને, ચોથો કાળ. હેલો.
હા હા
હાજી બરાબર.
ચોથો કાળ એક કોડા કોડી સાગર માં 42,000 વર્ષ નો ઓછો એટલો કાળ ચોથો કાળ ગયો હમણાં.
બરાબર.
તો એક કોડા કોડી સાગર માં 42,000 વર્ષ ઓછા ની અંદર 24 તીર્થંકર થયા. મતલબ કે આદિનાથ ભગવાન અને અજિતનાથ ભગવાન બંને એક સાથે એક જ ટાઈમે એટ એ ટાઈમે થાય એવું ના બને, એક વખતે તો એક જ બને. જયારે એમનું શાસન ચાલે, આદિનાથ ભગવાન તીર્થંકર તરીકે બિરાજતા હોય પૃથ્વી પર ભરત ક્ષેત્રમાં, ત્યારે એ જ વખતે અજિતનાથ નતા. આદિનાથ ભગવાન પછી અજિતનાથ ભગવાન વચ્ચે 50,00,000 કરોડ સાગર વર્ષ વીતી ગયા પછી અજિતનાથ ભગવાન થયા હતા. ખ્યાલ આવ્યો?
હા
હા. મારે એમાંથી બીજું બતાવવું છે તમને કે એટ એ ટાઈમ એક સમયે એક જગ્યા ઉપર, તો સમજો કે 5 ભરત ક્ષેત્ર ટોટલ કેટલા છે? તો ભરત ક્ષેત્ર ટોટલ 5 છે. હા 5 અત્યારે આપણા જમ્મુ દ્વીપ માં એક ભરત ક્ષેત્ર થયો. પછી ગાટકી ખંડ દ્વીપ ના 2 ભરત, અને પુષ્કર અર્ધા ની અંદર એ દીપની અંદર બે ભરત એટલે ટોટલ પાંચ ભરત છે અને એવા પાંચ ઐરાવત છે એટલે પાંચ ભરતમાં પાંચ તીર્થંકર એટ એ ટાઈમ એક ભરતમાં એક તો પાંચ ભરતમાં કેટલા હોય
પાંચ
હા અને ઐરાવત ક્ષેત્રમાં સેમ એવી રચના તો એકમાં એક એટલે પાંચમાં પાંચ એટલે ઐરાવત ક્ષેત્રના પણ કેટલા થયા પાંચ એટલે ટોટલ કેટલા થયા
દસ
બરાબર
બરાબર
હા હવે વિદેહ ક્ષેત્રની રચના તો વિદેહ ક્ષેત્રમાં એવું છે કે વિદેહ એક વિદેહ આવા પાંચ વિદેહ છે કેટલા છે પાંચ વિદેહ ક્ષેત્ર હા હવે એક વિદેહ ક્ષેત્રની અંદર હા એક વિદેહ ક્ષેત્રની અંદર 32 નગરી છે કેટલી છે 32 નગરી તો પાંચ વિદેહ ક્ષેત્રની કેટલી નગરી થઈ ગઈ 160
બરાબર
તો એક એક નગરીમાં એક એક તીર્થંકર થાય છે
ઓકે
એ નગરીઓ છે ને બહુ મોટી મોટી હોય નગરી નગરા જેટલા હોય એમ બધા મોટા મોટા દેશ હોય અલગ અલગ એટલું મોટું વિદેહ ક્ષેત્ર છે ઘણું મોટું છે એની અંદર એકમાં એક થાય તો 32 માં કેટલા થયા 32 અને એવા પાંચ વિદેહ તો કેટલા થયા 160 તીર્થંકર વિદેહ ક્ષેત્રમાં થાય છે એક સાથે એટ એ ટાઈમ થઈ શકે થાય છે નથી કેતો થઈ શકે
ઓકે
ખ્યાલ આવ્યો
ઓકે
આગળ વધું
હા
હા તો 160 વિદેહ ક્ષેત્રના પાંચ ભરતના અને પાંચ ઐરાવતના ટોટલ કેટલા થયા 170 એટ એ ટાઈમ એક જ સાથે 170 તીર્થંકર અજીતનાથ ભગવાન ના સમયે અહીંયા આગળ થયા હતા
ઓકે
ખ્યાલ આવ્યો હવે બરાબર ને
અહીંયા આગળ થયા હતા નો મતલબ
હા શું શું
એ અહીંયા આગળ થયા હતા એનો મતલબ શું
એક અહીંયા થયા હતા એટલે આપણે જયારે અહીંયા આગળ અજીતનાથ ભગવાન નું શાસન ચાલતું હતું ને ભરત ક્ષેત્રમાં આદિનાથ થઈ ગયા પછી અજીતનાથ ભગવાન થયા અહીંયા તીર્થંકર તરીકે એ વખતે અહીંયા આગળ અજીતનાથ વખતે તો અજીતનાથ હતા બીજું કોઈ નતું ભરત ક્ષેત્રમાં એવી રીતે ભરત ક્ષેત્ર જે બીજા કીધા ને પાંચ બીજા ચાર આના છોડીને તો ત્યાં પણ બધા આવી રીતે એક એક તીર્થંકર થયા એવી રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ પાંચ થયા એ જ વખતે એટલે એ વખતે એટલે ત્યાં આગળ એ જગ્યા પર અને એ વખતે વિદેહ ક્ષેત્રની અંદર 160 નગરીમાં 160 તીર્થંકર એક એક નગરીમાં એક એક તીર્થંકર એવા 160 તીર્થંકર વિદેહ ક્ષેત્રમાં થયા હતા જે અત્યારે વર્તમાનમાં 20 તીર્થંકર બિરાજમાન છે ઓછામાં ઓછા હોય હંમેશા માટે તો કે વધારે ને વધારે વિદેહ ક્ષેત્રમાં કેટલા થાય એટ એ ટાઈમ એક સાથે 160 થાય 160 વિદેહ ક્ષેત્રના પાંચ ભરતના અને પાંચ ઐરાવતના એવી રીતે અજીતનાથ ભગવાનના સમયમાં એ વખતે ભરત ઐરાવત અને વિદેહ ક્ષેત્ર ત્રણે મળીને ટોટલ 170 તીર્થંકર થયા હતા આવો ક્યારેક જ એવો કાળ બની જાય છે કે આવી રીતે એક સાથે થાય એમ વધારામાં વધારે થાય તો 170 થાય અને ઓછામાં ઓછા થાય એટ એ ટાઈમ તો 20 તીર્થંકર તો હંમેશા બિરાજમાન હોય જ હોય આ તીર્થંકરોની મતલબ કે ભૂમિમાં વિચરણ કરવાની આવી પ્રાકૃતિક વ્યવસ્થા છે કે આવી રીતે ઘટનાઓ બને છે
મતલબ કે 32 વિદેહમાંથી 20 વિદેહમાં કમસે કમ તીર્થંકર હોય જ હોય
હા 32 માંથી કમસે કમ 20 તો હોય જ હોય
ઓકે
દાખલા તરીકે પાંચ વિદેહ છે ને તો એક એક વિદેહમાં ઓછામાં ઓછા ચાર તો પાંચ વિદેહમાં કેટલા થઈ ગયા 20 બરાબર
ઓકે તો મતલબ આ રીતના 20 તીર્થંકર વિદ્યમાન હોય એ રીતના લેવાનું છે
હા આવી રીતે જેમ અત્યારે 20 બિરાજમાન વિદ્યમાન હોય જ ને હોય જેમ એમ પ્રવાહમાં ચાલતા જાય એમ કારણ કે એ જાય એટલે બીજા આવી જાય એવી રીતે એમ ત્યાં આગળ તો ચાલુ જ છે
ઓકે મતલબ જંબુદ્વીપમાં ચાર તીર્થંકર કમસે કમ ચાર તીર્થંકર હશે જ હશે એવી જ રીતના ઘાટ
ક્ષેત્રમાં
એવી રીતના ઘાટીકન દ્વીપ માં કમસે કમ આઠ
દ્વીપ અડધો એમાં આઠ આઠ ને આઠ ચાર સોળ અને ચાર વીસ એવી રીતે વીસ હોય છે.
ઓકે ઓકે
બરાબર
ક્લિયર.
કે ક્યારે બધા તીર્થંકરો ભલે 160 તીર્થંકર વિહારમાન હોય તો પણ કોઈ તીર્થંકર એકબીજાને એક જ સમયે એક સાથે ના મળી શકે.
હેલો.
હા મોટેથી બોલો. આ કોણ બોલે છે? અવાજ નથી.
હા હેલો નિલેશભાઈ, મારો ક્વેશ્ચન હતો કે એવું
હા બોલો
શકે કે મહાવિદ્ય ક્ષેત્રમાં એક સાથે એટલા બધા તીર્થંકર હોય છતાં પણ એક જ ક્ષેત્રમાં કોઈ એક જગ્યાએ એક નગરીમાં બે તીર્થંકરો કોઈ દિવસ આવી ના શકે, એકબીજાને મળી ના શકે?
હા બરોબર, એકબીજાને કોઈ પણ તીર્થંકર મળી ના શકે એ ખરું પાક્કું. હજી તો આગળ તમને બીજી વાત બતાવીશ. જ્યાં તીર્થંકર નો જીવ હોય ને કેવો મતલબ. હેલો. હા તો ત્યાં સમજો બીજા જયારે એ વર્તમાનમાં મતલબ કે વિચરતા હોય તો સામે મુનિરાજોના પણ એમને સમાગમ ના બને. કેવલી થઈ ગયા પછીની વાત નથી કરતો, જયારે ગ્રસ્ત દશામાં હોય એ પ્રમાણે ત્યારે
ખબર ના
પડે. એવી કેટલીક ઘટનાઓ પણ જોવામાં આવે છે એમ કેવાનો મતલબ. એ આપણે એની ચર્ચા કરીશું ને એટલે એક એક ચીજ આપણને ખ્યાલ આવતી જશે.
એક વખત ફરીથી રિપીટ કરશો નિલેશભાઈ? સોરી.
બરોબર ને? એવી રીતે શું છે કે મુનિરાજ જયારે એ ગ્રહસ્થ દશામાં હોય તો એમને મુનિરાજ ની સામે આવવું પડે કેવો મતલબ. તો કે એવું બનતું નથી.
મતલબ મુનિરાજ ભી તીર્થંકર નો જીવ જયારે મુનિરાજ હશે ત્યારે ભી એકબીજાના સામે નહીં આવે.
એ સમજો કે હોય ને એ વિચારતા હોય ને તો એ વિચારતા હોય તો એમને સામે આવવું પડે એવું જરૂરી નથી એમ કેવાનો મતલબ. તીર્થંકર નો જે જીવ હોય દાખલા તરીકે બીજી પણ એક વ્યવસ્થા છે કે એમને મંદિરે જવું પડે તો કે એવું જરૂરી નથી કેવાનો મતલબ.
ઓકે ઓકે.
ચાહે બાળક અવસ્થામાં હોય, ગ્રહસ્થ અવસ્થામાં હોય અથવા તો મુનિ અવસ્થામાં હોય તો એમને મંદિરમાં જવું આવશ્યક નથી હોતું.
ઓકે.
અને બીજું કે બીજા જે મુનિરાજ જયારે વિચારતા હોય ને ત્યારે એક પોતે તીર્થંકર નો જે ગ્રહસ્થ અવસ્થામાં હોય ને, ગ્રહસ્થ અવસ્થાની વાત કરું છું, ત્યારે એમનો સામ સામે સાક્ષાત્કાર નથી થતો.
ઓકે.
સામ સામે આવવું પડે એમને મુનિરાજ ની સામે એવું બનતું નથી.
એટલે તીર્થંકર ભગવાન શ્રાવક હોય ત્યારે મુનિરાજ ની સામે
શ્રાવક ની ભૂમિકામાં હોય ત્યારે સમજો કે એમને મુનિ નો ભેટો થઈ જાય, સામ સામે આવવું પડે, સાક્ષાત્કાર થવાય કે એવું નથી બનતું. ખ્યાલ આવે? આવો એમનો નિયોગ છે. કેમ નથી બનતું એમ નહીં, આવો જ એમનો નિયોગ હોય છે. હા બોલો.
ઓકે ક્લિયર.
અચ્છા ગ્રહસ્થ દશાની અપેક્ષાએ વાત કરું છું એટલે ખ્યાલ રાખજો. હા એટલે આપણને પ્રશ્ન થાય કે રાજા ઋષભદેવ ભગવાન જ્યારે મુનિ.
હેલો. હેલો
બરાબર.
હેલો નીરજ, લાગે છે નીરજભાઈ ડ્રોપ થઈ ગયા છે.
ના ના.
ઓકે આઈલ કોલ હિમ અગેન.
ઓકે.
આપણે કોઈકનો અવાજ બહુ ફાટે છે, ખબર નહીં મારો જ ફાટે છે મને નથી ખબર, પણ મેબી આપણે જ્યારે ક્વેશ્ચન ન પૂછે ત્યારે આપણે બધા મ્યુટ રાખીએ તો વધારે સારું. અને કરણજી, તમારી જોડે જીનેશજી છે? તમે જયપુરમાં છો તો?
એ અત્યારે નથી, એને કંઈ કામ હતું તો એ નથી આવી શક્યો આજે.
અચ્છા. અને તમારો? અચ્છા કંઈ નહીં, તમારો નવો ફોન આવી ગયો હોય તો પછી અમને કોઈને ઈમેલમાં મોકલી દો, મને, પ્રતિકને કે હિરજને.
ના મારો સેમ નંબર છે.
અચ્છા ઓકે, તો વાંધો નથી. અચ્છા, જસ મુમુક્ષુને જણાવું છું કે કરણજી પણ શાસ્ત્રી થયેલા છે અહીંયા સ્મારકમાંથી, અને આપણને નિલેશભાઈ ન મળે ત્યારે કરણજી અને જિનેશજી, જિનેશજી જે ભણી રહ્યા છે એ પણ આપણા ટીચર જ છે આ સેશન માટે. કરણજી અત્યારના પંચકલ્યાણકની જે વાહન ઇન્ડિયામાં ચાલી રહ્યું છે એમાં એ ઘણી સેવા આપી રહ્યા છે.
હેલો.
હા જી,
અચ્છા તમારો સમય પૂરો થાય તો મને કહેજો, મને મને ખ્યાલ ન હોય ને કે નથી.
હા, આપણી પાસે જે 20 મિનિટ છે.
હા,
હજી આપણી પાસે 20 મિનિટ છે.
ઓકે, હા ઠીક છે, બરાબર. અચ્છા, હવે કઈ આગળ વધું?
હા,
આપણી છેલ્લી ચર્ચા એ ચાલી કે એક તીર્થંકર અને બીજા તીર્થંકર નું આમને સામને આવવું એવું બને નહીં, બંને સામ સામે ના આવી શકે. અહીંયા તો ફસાદી નથી પણ સામ સામે ન હોય, બરાબર
બરાબર.
ચક્રવર્તી માં પણ એવું હોય, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તી ની સામ સામે ન હોય, એવી આવી એક આવા એક નિયમ હોય છે. આજે તીર્થંકર ના જે જીવ છે, 63 સલાકા પુરુષ, તમે નામ સાંભળ્યું હશે, 63 સલાકા પુરુષ થાય છે.
હા,
બરાબર ને, કે દર આવી રીતે ચોથા કાળમાં શું હોય, 63 સલાકા પુરુષ થાય. ખ્યાલ છે કોઈને 63 કયા કયા છે?
હા નિલેશભાઈ, 24 તીર્થંકર ભગવાન, પછી 12 ચક્રવર્તી, 9 કામદેવ, 9 નારાયણ, 9 પ્રતિ નારાયણ, અને 9 રામ, શું હતા,
બલભદ્ર.
હા બલભદ્ર, બલભદ્ર, એમ 63 સલાકા
બલભદ્ર. એટલે શું 63 સલાકા પુરુષ એટલે શું?
એ એકદમ પૂરું મીન્સ બહુ લાઈક તીર્થંકર અને ચક્રવર્તી કેવા
મહાન પુરુષ થઈ ગયા, જે હા જે મહાન પુરુષ થાય, આવા વિશેષ પુણ્ય ના ધારી એમ કહેવામાં આવે. વિશિષ્ટ પુણ્ય ના ધારી જે પુરુષો થઈ જાય ને, એ મહાન પુરુષો આ થઈ જાય. એની અંદર સર્વોત્કૃષ્ટ જે જીવ હોય તે તીર્થંકર ના જીવ હોય એમ. આ બધા વિશિષ્ટ પદવી ના ધારી હોય તો કોઈ વિશિષ્ટ પુણ્ય લઈને આવી રીતે આ બધા જીવો આવે છે એમ કહેવા માંગીએ છીએ, બરાબર ને? હવે આગળ વધીએ આપણે.
હા નિલેશભાઈ,
હા હવે જુઓ, જે તીર્થંકર હોય એની અંદર આપણે જે પરિભાષા જોઈએ કે સૌથી પહેલી વાત તો એટલે કે તેમને તીર્થંકર, જે જીવને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય હોય તેને તીર્થંકર કહેવામાં આવે. હવે આ તીર્થંકર નામ કર્મ કે 148 કર્મની પ્રકૃતિ છે, એમાં નામ કર્મની પ્રાણુ પ્રકૃતિ છે 93, અને એની અંદર આ એક તીર્થંકર નામની, તીર્થંકર નામ કર્મની એક પ્રકૃતિ છે. તો કે એ જેનો એનો બંધ થાય અને ભવિષ્યમાં જ્યારે એનો ઉદય આવે ત્યારે આ જીવ તીર્થંકરનો જીવ એમ કહેવામાં આવે છે. હવે એવા જીવને શું જોવામાં આવે કે કોઈ વિશેષ અતિશયો જોવામાં આવે, જ્યારે એનો ઉદય હોય ત્યારે સમોસરણ આદિ વિભૂતિની રચના બી જોવામાં આવે, એના અનેક પ્રકારના જનમથી પણ કેટલાક અતિશયો જોવામાં આવે, એની દિવ્યધ્વનિ ખીરે, વિશેષ યશગાન હોય, જગતની અંદર જેને કહેવાય કે સર્વોત્કૃષ્ટ પૂજ્ય થાય, એવા અનેક અનેક વિભૂતિઓ લઈને એ જીવ અહીંયા આગળ આવે છે, એવા જીવોને તીર્થંકર કહેવામાં આવે છે. આ તો એકદમ સામાન્ય તમને એક એની ચર્ચા બતાવી. હવે એની ચર્ચા તો ધીરે ધીરે આપણે કરીશું, આ પ્રમાણે એની વિશેષ વિશેષતાઓ જોવામાં આવે છે. આપણે ચર્ચા ઉપાડી હતી તીર્થંકર અને ભગવાનમાં શું ફરક, તો અત્યારે આપણે તીર્થંકર અને ભગવાનના ફરકના સેન્સમાં આપણે એની ચર્ચા કરીએ છીએ, બંનેમાં શું સમાનતા છે એની ચર્ચા પછી કરીશું. સૌથી પહેલા અહીંયા આગળ આપણે તીર્થંકરની શું વિશેષતાઓ છે, એનું શું સ્વરૂપ છે એ આપણે શાંતિથી એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આપણે જોઈએ કે એવા જે તીર્થંકરના જે જીવો છે તો કે છે કે એની અંદર બીજી બી વાત એવો આવે છે કે જેમના કલ્યાણકો મનાવવામાં આવે છે. આપણે બી સહજ બધાને ખ્યાલ જ છે કે આપણે તીર્થંકર ભગવાનના પંચ કલ્યાણક પ્રતિષ્ઠા કરીએ છીએ, તો આ પ્રમાણે કલ્યાણકો મનાવવામાં આવે છે. કોના કલ્યાણક મનાવવામાં આવે? જેને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય હોય, તો કે છે કે એવા જીવને કલ્યાણક મનાવવામાં આવે છે. ભગવાન હોય એમના કલ્યાણક મનાવવામાં આવતા નથી. હવે જુઓ કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ બંનેની અંદર જે તીર્થંકર થશે તેના નિયમથી 5 કલ્યાણક મનાવવામાં આવશે, અને વિજય ક્ષેત્રની અંદર જે તીર્થંકર થશે એની અંદર 2 કલ્યાણક પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે અને 5 કલ્યાણક પણ હોઈ શકે. આવી રીતે 3 પ્રકારના કલ્યાણક ત્યાં આગળ મનાવવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 5 કલ્યાણક વાળા તીર્થંકર થાય છે. વિજય ક્ષેત્રની અંદર 2 કલ્યાણક, 3 કલ્યાણક અને 5 કલ્યાણક વાળા પણ તીર્થંકરો જોવામાં આવે છે. આટલો ખ્યાલ આવ્યો? હેલો
જી.
હા જી.
હેલો.
હા આવ્યો.
હા, બધાને આટલો ખ્યાલ આવી ગયો?
હા.
અચ્છા, હવે કોઈને ખ્યાલ છે આનો કે 2 કલ્યાણક કેવી રીતે મનાવવામાં આવે વિજય ક્ષેત્રની અંદર?
એમને પછી એ થાય તીર્થંકર નામકર્મ પછી બાંધે.
હા, ક્યારે થાય?
એટલે દીક્ષા લે પછી, એટલે દીક્ષા ને મોક્ષ બે જ કલ્યાણક.
હા, બહુ સરસ. કોણ બોલે છે આ?
હે, ઉષા.
હિનાબેન છે કે નિયતિબેન? કોણ છે?
ઉષા.
ઉષાબેન. હા, બહુ સરસ. જો ઉષાબેને શું કીધું કે સમજો કે વિજય ક્ષેત્રમાં અને ભરત ક્ષેત્ર ઐરાવત ક્ષેત્રમાં શું ફરક છે કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર જે જીવ તીર્થંકર થઈને જન્મ લેશે તો એને તો પહેલા પૂર્વમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ હશે. તો જેને પૂર્વમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ છે એવા જીવોને તો નિયમથી 5 કલ્યાણક થશે, ચાહે ભરત ક્ષેત્ર હોય, ચાહે ઐરાવત ક્ષેત્ર હોય કે ચાહે વિજય ક્ષેત્રમાં જન્મનું. તો કે છે કે એ લોકોના નિયમથી જેને પૂર્વમાં જેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ ગયો હોય અને આગળ જેને ઉદય આવવાનો હોય તેના તો 5 કલ્યાણક થશે. હવે 2 કલ્યાણક અને 3 કલ્યાણક એ તો વિજય ક્ષેત્રમાં જ થાય છે, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં નથી થતા. તો જેને મુનિ અવસ્થાની અંદર, કે મુનિ દાખલા તરીકે કોઈ એક જીવ છે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એના પછી એમને મુનિ વ્રત અંગીકાર કર્યા, તો મુનિ અવસ્થાની અંદર કોઈ વિશિષ્ટ ભાવનું નિમિત્ત પામીને એમને જો તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તો એમના 2 કલ્યાણક જોવામાં આવશે. કયા કયા 2 કલ્યાણક જોવામાં આવશે? કે કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, એવા 2 કલ્યાણક જોવામાં આવશે. અને કોઈ જીવને શ્રાવકની અવસ્થામાં જ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી જો તીર્થંકર પ્રકૃતિને બંધ થાય તો એવા જીવને તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક આવી રીતે 3 કલ્યાણક મનાવવામાં આવશે. ક્લિયર આટલું?
હા
હા, બધાને ક્લિયર થઈ ગયું?
લાસ્ટ ટાઈમ રિપીટ કરશો પ્લીઝ?
હા હા, કરું. હા, જુઓ, વિજય ક્ષેત્રની અંદર 2 કલ્યાણક, 3 કલ્યાણક અને 5 કલ્યાણક વાળા તીર્થંકર પણ થાય છે. 5 કલ્યાણક વાળા તીર્થંકર ક્યારે થશે? કે જે જીવે પૂર્વમાં જ તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો હોય અને અહીંયા આગળ વિજય ક્ષેત્રમાં જન્મ લેશે તો એમને તો ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ આ 5 કલ્યાણક મનાવવામાં આવશે. હવે જે જીવે શ્રાવક અવસ્થામાં સમજો કે તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો હોય, વિજય ક્ષેત્રમાં જન્મ લીધો, વિજય ક્ષેત્રમાં જન્મ લીધા પછી શ્રાવક અવસ્થા આવી એની અંદર એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો તો એમને તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક 3 કલ્યાણક મનાવવામાં આવશે. અને કોઈ જીવે મુનિ અવસ્થા ધારણ કરી લીધી હોય, મુનિ અવસ્થા ધારણ કર્યા પછી એમને જો તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તો કે છે કે એમને 2 કલ્યાણક મનાવવામાં આવશે. તો કે છે કે જ્ઞાન કલ્યાણક એટલે કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક આવી રીતે બે કલ્યાણક મનાવવામાં આવે છે. ક્લિયર બધાને?
હા બરાબર
બરાબર ને. ભરત અને ઐરાવ ક્ષેત્રમાં પાંચે કલ્યાણક હોય છે. વિજય ક્ષેત્રમાં આવી રીતે ત્રણ પ્રકારના પણ કલ્યાણક વાળા તીર્થંકર જોવામાં આવે છે. બરાબર.
હાજી
હવે આગળ વધ્યું.
હાજી
હા, હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કયા જીવને તીર્થંકર કર્મની પ્રકૃતિ બંધાય અને કયા પરિણામ વાળા જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાય. મહત્વનો પ્રશ્ન, કયા પરિણામ વાળા જીવને અને કયા જીવને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. હવે એની અંદર ચર્ચા જોઈએ કે સૌથી પહેલા તો ત્રણે પ્રકારના સમ્યક્ત્વમાંથી, ચાહે ઉપસમિક સમ્યક્ત્વ હોય, ચાહે ક્ષયોપસમિક સમ્યક્ત્વ હોય, કે ચાહે ક્ષાયિક સમ્યક્ત્વ હોય, તો એ ત્રણમાંથી કોઈપણ એક સમ્યક્ત્વ વાળો જે જીવ હશે તો કે એ સમ્યક દ્રષ્ટિ જીવને જ, એટલે કે દ્રવ્યથી પુરુષ મનુષ્ય ગતિના જીવને અને કે દ્રવ્યથી પુરુષ હોય એવા જ જીવને તીર્થંકર પ્રકૃતિનો બંધ પ્રારંભ થશે. એને તીર્થંકર પ્રકૃતિનો બંધ કેવલી અને સુદ કેવલીના પાદમૂળમાં એટલે કે હેડની હાજરીની અંદર એ જીવને એવા વિશુદ્ધ પરિણામ થાય છે જેના કારણે એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. એ કયા પરિણામ છે તો એને શાસ્ત્રમાં તમે સાંભળી દી હશે ઘણી વાર પૂજામાં કે ષોડશ કારણ ભાવના ભાવી છે. એટલે કે ષોળ કારણ ભાવના, ષોડશ કારણ ભાવના એટલે કે ષોળ પ્રકારની ભાવનાઓ છે, દર્શન વિશુદ્ધિ વિનય સંપન્નતા અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ઇત્યાદિ વગેરે ષોળ પ્રકારની ભાવના છે. એમાં મૂળ ભાવના છે દર્શન વિશુદ્ધિ. એટલે કે દર્શન વિશુદ્ધિ ભાવના જ્યારે એવા ભાવ થાય છે જીવને ત્યારે એને એ વખતે કોઈ વિશિષ્ટ યોગ બને છે ત્યારે એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. આટલો ખ્યાલ આવ્યો?
નિલેશભાઈ અહીંયા એક થોડો ડાઉટ છે. તમે તમે કીધું કે ખાલી સમ્યક દ્રષ્ટિને જ થાય અને ખાલી તીર્થંકરના કેવલી ભગવાનના પાદમૂળમાં જ થાય, એટલે કેવલી ભગવાનની હાજરીમાં જ થાય.
બરોબર છે.
અને પુરુષ પર્યાયમાં જ થાય એમ કીધું?
હા બરોબર.
ઓકે.
મનુષ્ય પર્યાયમાં થાય, એનો એનો બંધ થવાનો પ્રારંભ મનુષ્ય પર્યાયમાં થાય છે.
ઓકે. એટલે દેવ મેને દેવને ભી ના થાય, ખાલી મનુષ્ય પર્યાયમાં જ થાય અને ભી પુરુષ પર ઓલામાં
મતલબ કે હા. એટલે શું છે એની વ્યવસ્થા છે કે તીર્થંકર પ્રકૃતિ જે બંધાય ને તો એ મનુષ્ય ગતિના જીવને ચાલુ થશે બંધાવવાનું.
ઓકે. મનુષ્ય ગતિના જીવને જ થાય.
હા એવી રીતે થાય. પછી એ જીવ બને ને કે પછી એ દેવ ગતિમાં જાય અને ત્યાં એને બંધાય અલગ વાત છે, પણ શરૂઆત તો મનુષ્ય ગતિનો જીવ કરે છે.
ઓકે. બીજી વાત્સલ્ય ભાવના છે તો એ બધું તો દેવગતિનો જીવ બી ભાવવાથી તો કોઈ બી કરી શકે. તો એમ કેમ કીધું છે ખાલી તીર્થ કેવલીના પાદમૂળમાં અને એવી
મનુષ્ય ગતિને જેવા ભાવ હોય ને? વાત એવી છે કે દરેક ગતિના જીવો સમ્યક દ્રષ્ટિ તો ખરા, પરંતુ એમ હોવા છતાં પણ દરેક ગતિના જીવોના પરિણામોમાં પણ અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવામાં આવે છે, અલગ અલગ પ્રકારના પરિણામ જોવામાં આવે છે. તો જે શરૂઆત કરશે તે મનુષ્ય ગતિના જીવને જ એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે એવી ટાઈપના જે પરિણામ કે જે પરિણામથી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય. ભાવના તો બધા સમ્યક દ્રષ્ટિઓની હોય છે, પરંતુ બધા સમ્યક દ્રષ્ટિઓને એવી ટાઈપના પરિણામ નથી હોતા કે જેની અંદર એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય. ભાવના બધા સમય દ્રષ્ટિ નો હોવા છતાં પણ આ એક વિશિષ્ટ ભાવનાની અપેક્ષાએ વાત છે. એવી ભાવના હોય કે દાખલા તરીકે લોકની અંદર જગતના જે પણ જીવો છે તે બધા કોઈને પણ દુઃખ ને પ્રાપ્તિ ન થાય, બધા સુખી થઈ જાય, એવી કોઈ અલૌકિક ઉત્કૃષ્ટ એ વખતે કેવલી સુત કેવલીના પાદમૂળની અંદર એવા એના પરિણામ બની જાય છે તો કે એ જ વખતે એને એવા શુભ ભાવથી, સમજે બરોબર, સમ્યક દર્શન થી આ પ્રકૃતિ નો બંધ નથી થતો. સમ્યક દર્શન તો વિતરાગ ભાવ છે, સમ્યક દર્શન થી બંધ ના થાય, બંધ થી છૂટાય સમ્યક દર્શન થી. પરંતુ સમ્યક દર્શન ની સાથે આવા કોઈ કેવા વિશિષ્ટ પરિણામ જયારે થાય છે ત્યારે એ જીવને એ વખતે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. આવી જે ઘટના છે પ્રકૃતિની વ્યવસ્થા છે.
એટલે સ્ત્રી પર્યાય પણ આવી ભાવના ભાવે તો એને પર પુરુષ જ હોય ત્યારે જ એને બંધાવવાનું ચાલુ થાય છે, બરાબર? સ્ત્રી પર્યાયને પણ ન થાય ભલે એને ભાવના ભાવતા હોય આવા.
હા બરાબર, સ્ત્રી પર્યાયને ના થાય, એટલે મનુષ્ય પર્યાયમાં થશે.
હા, મનુષ્ય અને પુરુષ
આ દ્રવ્યથી પુરુષને.
હા બરાબર છે. હા
બરાબર ને.
હા,
એવી રીતે છે કેવાનો મતલબ.
હા, તમે બહુ સરસ બોલ્યા, મનુષ્ય પર્યાય ને દ્રવ્ય રીતે પુરુષ, તમે બહુ સરસ રીતે નિરૂપણ કર્યું.
બરાબર ને. હા, એમાં પણ બીજી કેટલીક વાતો છે પણ એને હું હમણાં થોડીક ચર્ચામાં નથી લેતો, કારણ કે વેદ ની અપેક્ષા એવી વાત આવે છે તો હું શું કે એટલે થોડુંક વધારે કન્ફ્યુઝ ના થાય નથી. કર્મ પ્રકૃતિની અપેક્ષા એમાં છે એટલે હું એને થોડુંક અધીન ટચ નથી કરતો. પછી ક્યારેક આપણે જોઈશું એને, બરાબર કે નહીં? કેમ કે વેદમાં પણ દ્રવ્ય વેદ છે, ભાવ વેદ છે, એમાં શું વ્યવસ્થા છે એ આખો એક વિષય પાસે થોડો અલગ છે. હમણાં અત્યારે સામાન્ય રૂપથી આપણે એનું વિષય સમજીશું. ઓકે, અચ્છા. મૂળ વાત એ કેવી હતી જે છેલ્લી મેં વાત કરી કે સમ્યક દર્શન થી આનો બંધ નથી થતો, એ મૂળ મુદ્દાની વાત છે. કારણ કે આ ભાવ પણ શુભ ભાવ છે અને એવા શુભ ભાવ થી એને આવો બંધ થઈ જાય છે. ખરેખર એ જીવ પોતે આવી રીતે મતલબ કે તીર્થંકર પ્રકૃતિ નો બંધ ભાવ બાંધવાની એને ચાહ નથી. જેને આવો ભાવ હોય ને બંધ બાંધવાનો તીર્થંકર પ્રકૃતિ નો, તો સૌથી પહેલા તો એવો ભાવ તો મિથ્યા દ્રષ્ટિ નો હોય, સમ્યક દ્રષ્ટિ ને ન હોય. કારણ કે બંધ, કારણ કે આબી એક બંધ થયો ને સરવાળે તો. હેલો, જે જીવને આની ચાહના હોય તો કે છે કે આવી ચાહના વાળા જીવને, કઈ તીર્થંકર પ્રકૃતિ બંધ ની વાત કરું છું, તીર્થંકર ની, તીર્થંકર પ્રકૃતિના બંધ ની ચાહના મિથ્યા દ્રષ્ટિને હોય, સમ્યક દ્રષ્ટિને ક્યારે એની ચાહના હોતી નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શુભ ભાવને પણ હે જાણે છે, હે શ્રદ્ધે છે. એને શુભ ભાવ હોય ખરા, આગળ વગર રહેતા નથી, પરંતુ એ શુભ ભાવમાં રોકાવા જેવું માનતા નથી, એમને ગમતું નથી, પોસાતું નથી. તો એ તીર્થંકર પ્રકૃતિના બંધ એમને થાય અને એમને ઉદય આવે તો કે છે કે એ બધામાં એમને રસ નથી, એ મારો તાત્પર્ય એ છે. પોઈન્ટ સમજાય છે શું કેવા માંગે છે?
હા બરાબર.
એવી રીતે સમ્યક દ્રષ્ટિ નિયમ છે કે બંધાય તો કોને બંધાય. આપણને બી ભાવના છે કે જગતના બધા જ જીવો સુખી થઈ જાય, એમ હોવા છતાં પણ સમ્યક્ત્વ નથી તો આપણા અંદર એવા પરિણામોની ઉત્કૃષ્ટતા બનતી જ નથી. ભલે આપણે આપણને લાગે કે આપણા પરિણામ ઘણા ઊંચા છે, પરંતુ જેવા પરિણામ સમ્યક દર્શનને, સમ્યક દ્રષ્ટિને એની ભૂમિકામાં એના જેવા ઊંચા શુભ ભાવ હોય એવા શુભ ભાવ મિથ્યા દ્રષ્ટિને એની ભૂમિકામાં થઈ શકતા નથી. આ બધું સમ્યક્ત્વનું જ એવું મહાતમ છે. ખ્યાલ આવ્યો?
તો તીર્થંકર પદનો બંધ થાય તો એ જીવને ખ્યાલ આવે, કારણ કે હવે તો એ જીવ સંકિતી છે ને, એને ખ્યાલ આવે ખરો કે મારે તીર્થંકર પદ બંધાયું કેવું?
હવે કેવું છે કે એમાં ગરીબ સાઈડ ની વાતો છે. દાખલા તરીકે શ્રેણિક રાજાનો જીવ હતા, તો શ્રેણિક રાજાના જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ શ્રેણિક, બરાબર કે?
હા બરાબર.
હવે એ મહાવીર સ્વામી ભગવાનના સમોસરણમાં ગયા તો એમના ભામંડળ ની અંદર એમના પોતાના ભાવ દેખાય કે ના દેખાય?
હા દેખાય, દેખાય.
બરાબર, એમનો આગામી ભાવ કયો દેખાશે? નરક નો નારકી દેખાશે, જયારે શ્રેણિક રાજા હતા ત્યારે.
બરાબર.
અને એના પછીનો બી ભાવ દેખાશે કે નહીં?
હા દેખાશે.
એમના પછીનો ભાવ કયો દેખાશે? તીર્થંકર નો દેખાશે કે?
હા બરાબર, એકદમ
બરાબર કે નહીં? હા. બીજું કે સમજો કે એવા જે જીવો છે તે સમોસરણ માં જાય, સમોસરણ ની અંદર મારો આગલી પર્યાય કઈ હશે, મારો કેવો ભાવ હશે, તો એનાથી એ લોકોને એવો ખ્યાલ આવી શકે છે, એમાં કોઈ વાંધો નથી.
અચ્છા. હા.
દાખલા તરીકે તિર્યંજ ગતિ નો જીવ હતો, મારીચી નો, આપણે આ સિંહ ની પર્યાય માં હતા જીવ, મારીચી નો જીવ, મારી સ્વામી ભગવાન નો જીવ.
રાઈટ.
તો જયારે મુનિરાજે ઉપદેશ આપ્યો હવે એ ઉપદેશ ની અંદર એમ કીધું કે ભાઈ તું આગલા ભાવો ની અંદર આવી રીતે તું તીર્થંકર થઈને મોક્ષે જવાનો છે. તો કે છે કે આવી રીતે કોઈ મુનિરાજ ના માધ્યમ થી એને ઉપયોગી મળી જાય એવા સમાચાર મળી જાય તો એને એવી રીતે ખબર પડી શકે છે.
બરાબર છે.
એટલે પોતાને જાતે ને જાતે એને એ વખતે બંધ થાય તેવો ખબર પડે એમ નહીં, પણ જે મુનિરાજ હોય કેવલી હોય તો આવી રીતે કેવલી ના માધ્યમ થી એને એનું જ્ઞાન થઈ શકે છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. ખ્યાલ આવી
બરાબર.
બરાબર ને? આવી રીતે તમે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ એમ.
પણ તો એ લોકોને એવી ભાવના એક તો સહજથી થઈ જાય છે. એ લોકો પોતાને એવી ભાવના ભાવવાનો ભાવ નથી આવતો કે હું તીર્થંકર પદ બાંધુ.
એટલે જો એક બીજી વાત કહું, ભાવના તો ભાવનાનો ભાવ તો છે, પરંતુ આ ભાવના બી કરવા જેવી છે એવું તે માનતા નથી. બંનેમાં ફરક પડી ગયો.
બરાબર, એકદમ બરાબર.
બરાબર. એટલે જો ભાવના ના હોય ને તો તીર્થંકર પ્રકૃતિનો બંધ બી ના થાય.
બરાબર.
એટલે ભાવના તો છે, એવા શુભ ભાવ પણ છે અને એવો રાગ પણ છે, નથી એમ નહીં, પરંતુ આ રાગ કરવા લાયક છે, તીર્થંકર પ્રકૃતિ બાંધવા જેવી છે, તો કે છે કે એવું તે માનતા નથી.
જે
સમયસાર છે ને, સમયસાર સમયસાર ની અંદર પાછળ ગાથાઓ આવે છે, એમાં 148 કર્મ ની પ્રકૃતિ ની ચર્ચા આવે છે. 148 કર્મ ની પ્રકૃતિ બધાને વિષના ઝાડ કીધા આચાર્ય દેવે. ખ્યાલ છે તમને એ બધી ની કોઈ ચર્ચા, તમને એવો કઈ ઉલ્લેખ થયો હોય?
મને નથી ખ્યાલ.
હેલો,
સેના ઝાડ કીધા?
વિષ. વિષ વિષ ઝેર ઝેર
અચ્છા
વિષ ઝેર ના ઝાડ. કેમ ઝેર ના ઝાડ કીધા? કારણ કે એ જે કર્મ ની પ્રકૃતિ બંધાય છે ને, એટલે શુભાશુભ ભાવો થી કર્મ ની પ્રકૃતિ બંધાય. ભલે તીર્થંકર પ્રકૃતિ ની બંધાય, પરંતુ એવી શુભ ભાવ છે ને, તો શુભ ભાવ તે આત્મા નો વિભાવ છે કે સ્વભાવ છે? બરાબર છે કે નહીં? તો વિભાવ ને આપણે સારો કેમ કહી શકીએ? એ જે સંસારમાં રખડાવે.
નિલેશભાઈ,
રાગ અભૂતિપૂર્વક નો છે ને, અને પરિણામ છે સહજ છે ને? ચોથા ગુણ સ્થાન માં, પાંચમા ગુણ સ્થાન માં, છઠ્ઠા ગુણ સ્થાન માં, ત્યારે એ રાગ તો બુદ્ધિપૂર્વક નો છે. સમજો
છે ને કે રાગ થી તો બંધ થશે, એ તો એને ખબર છે ને.
હા, રાગ થી બંધ થશે, પરંતુ અધીન એની એની પરિણતિ કમજોર છે. અધીન અધીન સ્વરૂપમાં ઠરાયું નથી. ઉપયોગ બહારમાં છે, મન જેની વિકલ્પ ચાલે છે, તો એની ભૂમિકામાં આવો સહજ ભાવ આજે અગર રહેતો નથી. જેમ જગતના જીવોને મુનિરાજને ઉપદેશ આપવાનો ભાવ આવે છે ને, એવો એક આવો એને એક વિચાર બી આવી જાય છે. સારા વિચારની અંદર, આવા ઉત્કૃષ્ટ વિચારની અંદર, આવા વિશુદ્ધ પરિણામની અંદર એને એને વિશુદ્ધ, અહીંયા વિશુદ્ધ શબ્દનો અર્થ છે ને કસાયની મંદતા, એવા વિશુદ્ધ પરિણામ કે જગતના જીવોનું હિત થાય એવો જે ભાવ આવી જાય ને અંદરમાં, તેના કારણે એમને અહીંયા આગળ બંધ થાય છે. બરાબર. તો કે છે, જેમ તીર્થંકર પદ સર્વોત્કૃષ્ટ પદ છે. આજે તીર્થંકર પદ છે તો એનું નિમિત્ત પામીને અહીંયા આગળ ઉપદેશ દિવ્ય ધ્વનિ ખીણે છે અને જગતના જીવોને એનો લાભ પ્રાપ્ત થઈને જ આ અનંત દુઃખથી છૂટવાનો એક માર્ગ મળી જાય છે. જગતના જીવો માટે તો ઉપકારકારી છે, જગતના જીવો માટે તો બહુ સુંદર વ્યવસ્થા છે કે સર્વજ્ઞ ભગવાનની વાણી ખરે છે ને, આપણને લાભ મળે છે. પરંતુ એ પોતે એ જે ભાવ જે છે, ભાવની વાત છે, એ શુભ ભાવની વાત છે, કે એ શુભ ભાવ એ તીર્થંકરના જીવ, તીર્થંકરના જીવ એટલે પૂર્વની અંદર એ જે જીવ છે જેને બંધાયો એ ભાવ, એને તો દાઢીનો ઉત્પન્ન થયો ને, એથી તેની અશાંતિ થઈ ને એને શાંતિ ક્યાં મળી? ખ્યાલ આવે છે?
બરાબર.
જે ગુરુદેવ શ્રી ના પ્રવચનોમાં અનેક વાર આ વાત આવે છે કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તે ભાવ પણ ખરેખર અપરાધ નો ભાવ છે, એવા શબ્દ પ્રયોગ કર્યા છે ગુરુદેવ શ્રી એ. ખ્યાલ છે તમને? ગુરુદેવ શ્રી ને આશ્રવ તત્વ સંબંધી ની કેટલી જબરજસ્ત શ્રદ્ધા કહેવાયા, ખ્યાલ આવે છે કે નહીં? કે આશ્રવ દુઃખકાર ગમે રે એ હેય તત્વ છે, એની એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ને જબરજસ્ત શ્રદ્ધા કહેવામાં આવે છે.
સમય થઈ ગયો છે. કોઈને કોઈ બીજા ક્વેશ્ચન હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. હવે આપણે જીનવાણી સ્તુતિ લઈ લઈએ.
વાણી કે જ્ઞાન સે સુજે લો કાલો, તો વાણી મસ્તક નમુ સદા દેત હું ઢોક.
જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. હા હા.